नमोस्तु नमोस्तु नमो हरिहंताण नमो सिद्धाण नमो ऐरियाण नमो वज्रायण नमो नये सवसावण ओंकार बिंदु संयुक्त नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। मंगलम भगवान वीरो मंगलम गौतमो गणि मंगलम कुंद कुंदार्यो जैनधर्मोत्सव मंगलम सर्व मंगल मंगल्यम सर्व कल्याण कारकम प्रधानम सर्व धर्मणाम जैनम जतो साधनम नमः समय साराय स्वानुभूत्या तथा प्रत्येक स्वभावाय भावाय प्रभावांतरचित।
हा
एक श्री समय सार जी परमागम शास्त्र छे ते आज थी 2000 वर्ष पूर्वे समर्थ आचार्य थई गया छे कुंदकुंद आचार्य भगवान जेनु स्तुति मा नाम त्रीजू छे मंगलम भगवान वीरो मंगलम गौतम मंगणी मंगलम कुंदकुंदार्यो जैन धर्मोस्तु मंगलम एवा एक समर्थ आचार्य नु बनावेलू आ समयसार नाम नु शास्त्र छे जेमा नव तत्व नो विस्तार छे। नव तत्व नु स्वरूप आमा निश्चय देनी प्रधानता थी वर्णन कर्यु छे। समयसार एनो एवो अर्थ छे के समय एटले आत्मा अने सार एटले के जे रागादि भाव कर्म ज्ञानावरण आदि द्रव्य कर्म शरीर आदि नो कर्म ए त्रण प्रकारना संयोग थी भिन्न एक चैतन्य मूर्ति आत्मा अंदर विराजमान छे ते सार नाम उपादेय छे। समय सार एटले शुद्ध आत्मा उपादेय छे के जे भाव कर्म द्रव्य कर्म ने नो कर्म थी रहित छे एवो एक शुद्धात्मा अंदर मां विराजमान छे एने कर्मकृत शरीर थी भिन्न कर्मकृत एवा ज्ञानावरण आदि 8 प्रकारना कर्म थी जुदो अने कर्मकृत एवा पुण्य ने पापना जे परिणाम छे एना थी चैतन्य मूर्ति आत्मा अंदर जुदो विराजमान छे एने अंतरदृष्टि करीने एनु लक्ष्य करीने शुद्धात्मा ने अनुभवो एनु नाम धर्म छे। धर्मनी शुरुआत शुद्धात्मानी अनुभूति थी थाय छे। पापना परिणाम अनंतवार जीवे किरा नरक निगोद मां तिरिंच मां गयो पुण्यना परिणाम अनंतवार किरा अने मनुष्य थयो अने देवगति मां पण गयो पण धर्म एक समय मात्र एने कर्यो नथी। जो धर्मना परिणाम कर्या होत शुद्धात्मानो अनुभव कर्यो होत तो आजे एनी स्थिति आए न होत पण मोक्षमां होत। माटे कई पण कर्तव्य होय करवा जेवुं कार्य होय तो सम्यक दर्शनान चारित्रना परिणाम जे वितरागी परिणाम छे जे सुखरूप अने हितरूप छे એ પોતાના શુદ્ધાત્માનું અવલંબન લઈ અને એવા પરિણામ પ્રગટ કરવા એને પરમાત્મા ધર્મદશા કહે છે। એનું બીજું નામ સામાયિક છે એનું બીજું નામ પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન આલોચના છે એનું નામ સંવર નિદ્રા અને તપ છે। એ જે કહો તે શુદ્ધાત્માના અનુભવના બધા જુદા જુદા નામો છે નામાંતરો છે। શુદ્ધાત્માનો અનુભવ એક સમય માત્ર જીવે કર્યો નથી એકલો રાગનો અનુભવ કર્યો છે રાગાનુભૂતિ કરી છે પણ શુદ્ધાત્માની અનુભૂતિ એને એક સમય માત્ર થઈ નથી। જ્યારે શુદ્ધાત્માનો આત્માને અનુભવ થાય છે ત્યારે તે જીવને સમ્યક દર્શન થાય છે અને ભવના અંતનો એ બીજ આવી જાય છે। અલ્પકાળમાં 2-4-5 ભવમાં તો એનો મોક્ષ થઈ જાય છે એવી અપૂર્વ વાત જગતના જીવોને સાંભળવા પણ મળે નહીં અને સાંભળવા ન પડે ન મળે તો વિચાર ક્યારે કરે નિર્ણય ક્યારે કરે એનો અનુભવ ક્યારે કરે એવી એક અપૂર્વ ચીજ अपना उपकारी गुरुदेव सोनगढ़ में कांजी स्वामी थया। तेने 45 वर्ष सुधी आ शुद्धात्मा नो उपदेश आपो अने ए अनुसार घना जीवो एनु यथाशक्ति ग्रहण कर्यु। सांभळी ने एज वात ए कही गया छे, ए वात फरी फरी ने आपने कहेली वात स्मरण में लावी ने आपने एनु घूटण करीए छे। एमा एक 72 नंबर नी गाथा छे कर्ता कर्माधिकार नी। एमा शिष्य नो प्रश्न छे के प्रभु अनंत काल थी आ पुण्य ने पापना परिणाम करता बुद्धिए कर्या ने एनु फल मे दुख भोगू। स्वर्ग में जईने पण एकांत दुख भोगू छे, स्वर्ग में पण सुख भोगू नथी। केम के संयोग ने संयोगी भाव एमा किंचित मात्र आत्मिक सुख नथी। सुख आत्मा में रहेलू छे अने ए शुद्ध आत्मा नु लक्ष्य करता अंतर ध्यान करता एकाग्र करता अंतर में आत्मा नो अनुभव आवे छे एवी दशा एक समय मात्र करी नथी प्रभु। ए आत्मा नो अनुभव मने केम थाय अने राग नो वेदन दुख मने केम छूटी जाय एवो एक शिष्य नो प्रश्न छे। एना उत्तर में ए भेद ज्ञान नी कला बतावे छे। भेद ज्ञान एटले विवेक, विवेक कहो के भेद ज्ञान कहो, एमा त्रण बोल थी सिद्ध करे छे के भगवान आत्मा पवित्र छे अने आ पुण्य ने पापना परिणाम बे असुचि अर्थात अपवित्र भावो छे। पवित्र भाव नु ग्रहण करता अपवित्र भाव छूटी जाए छे। पहला पाप नी रुचि छूटे छे, पछी पुण्य नी रुचि छूटी जाए छे। पाप अने पुण्य बे प्रकारना भावो नी रुचि छूटे छे अने पुण्यना परिणाम रही जाय छे पण पुण्यनी रुचि रहती नथी। पुण्यना फळो भले आवी मळे पण एना प्रत्ये ए उदास छे ज्ञानी अने आत्मानी अपेक्षा रहेली छे। निरंतर आत्मानुं लक्ष्य करतो आत्मा पुण्य पापना आवता जता परिणाम ने मात्र जाणे छे पण ए करवा लायक छे एवी बुद्धि करतो तो बुद्धि छूटी जाय छे। तो अहींया प्रथम त्रण बोल थी वात करे छे के भगवान आत्मा पवित्र छे, एनी सामे पुण्य ने पापना परिणाम असुचि नाम अपवित्र छे, मैल छे मळ छे जेम पाणी ऊपर सेवा होय छे। दृष्टांत आप्युं छे पहेली लीटी में के पाणी ऊपर जेम सेवाळ छे ए मळ ने मैल छे, मैल पण अनुभवाय छे। शुद्धात्मा एनी ऊपर ऊपर बहिर्मुख दशामां द्रव्य गुण ने पर्याय ए तो वस्तु खास समझवा जेवी छे। द्रव्य कोने कहेवाय के जे सोनू छे एने द्रव्य कहेवाय, एमा जे पिळास चिकास ए सोनाना गुणो कहेवाय अने एनी जे अवस्था थाय घाट थाय एक पछी एक एने पर्याय कहेवाय। द्रव्य गुण ने पर्याय एमा आत्मा एक पदार्थ छे, ए द्रव्य नित्य छे अने द्रव्य होवा थी एनामा ज्ञान दर्शन चारित्र सुख प्रभुत्व विभुत्व आदि अनंत अनंत शक्ति नाम गुणों रहेला छे। द्रव्य छे अने एमा गुणों रहेला छे अने ए द्रव्य अने गुणों नी समय समय अवस्था थाय छे एनु नाम पर्याय छे। द्रव्य गुण ने पर्याय, पर्याय कहो हालत कहो दशा कहो परिणाम कहो ए बधा प्रकारों पर्याय ना छे। तो अहींया आत्मा द्रव्य स्वभावे भगवान छे अने वर्तमान परिणाम मा अनादिकाल थी पोताना स्वभाव ने चूकी ने पर भाव ने पर द्रव्य मारा छे, एमा मोह ने ममता करतो आत्मा पुण्य ने पाप रूपे परणमतो छे, ए मैल ने अपवित्र भाव छे, ए दुखदायक भाव छे। एम के आगळ तो ए पवित्र ने अपवित्र, पवित्र द्रव्य स्वभाव छे, अपवित्र वर्तमान पुण्य पापना परिणाम छे, ई समकक्षाए अपवित्र छे। पापना परिणाम अशुभ भाव हिंसा जूठ चोरी ना भाव पण अपवित्र छे અહિંસા આદિના પરિણામ પુનભાવ એ પણ અપવિત્ર છે, પવિત્ર ભાવ નથી. કેમ કે આત્માનો વિકૃત સ્વભાવ છે, વિરુદ્ધ સ્વભાવ છે, આત્માના સ્વભાવની જાતથી વિપરીત સ્વભાવ છે. એ બગડેલા ભાવો છે બધા, એ અપવિત્ર છે. એમ પવિત્ર પોતાનો શુદ્ધાત્મા અંદર બિરાજમાન છે, અને બહિર્મુખ લાગણીથી અવ્રતના ભાવ થાય તે પાપ ભાવ છે, અને વ્રતાદિના ભાવ થાય છે પુનભાવ છે. એ અવ્રત અને વ્રત બે પ્રકારના જે પરિણામ, એ સર્વજ્ઞ વિતરાગ પરમાત્મા એને અપવિત્ર કહે છે. એ વિભાવ ભાવ છે, આત્માનો સ્વભાવ ભાવ નથી. કેમ કે એનાથી નવા કર્મ બંધાય છે, પણ એનાથી નિર્જરા થતી નથી. માટે એ બે પ્રકારની વાત પહેલા બોલમાં આવી કે ભગવાન આત્મા પવિત્ર છે, અને પુણ્ય પાપના આશ્રવો, આશ્રવોના બે પ્રકાર, પુણ્ય આશ્રવ અને પાપ આશ્રવ. હવે દ્રવ્ય ગુણ અને પર્યાય એટલું જ્ઞાન નહીં, નવ તત્વના નામ ના આવડે, નવ તત્વના ભાવ શું એ કાંઈ ખબર નહીં. બાકી કાપડ 200 જાતનું કાપડ હોય એના નામ આવડે ઝવેરચંદભાઈ, અને એની ખરીદ ભાવની ખબર હોય, અને એના ઉપર આ 6 મહિને વેચાણ થાય છે તો આટલો ખર્ચો ચડી ગયો, એ ખર્ચો ઉમેરીને નફો ઉમેરીને એકદમ ભાવ કહેવામાં આવે. આ કેલ્ક્યુલેટર છે, એમાં કઈ ચોપડો જવાની જરૂર વેપારીને ન પડે, એટલી યાદ શક્તિ અમારી એ છે. અને જે પોતાનું પરમહિત થાય એવા સર્વજ્ઞ ભગવાને કહેલા 6 દ્રવ્ય અને 9 તત્વનું સ્વરૂપ શું એની કાંઈ ખબર નહીં. દ્રવ્ય કોને કહેવાય, ગુણ કોને કહેવાય, પર્યાય કોને કહેવાય, ઉપાદાન શું, નિમિત્ત શું, નિશ્ચય શું, વ્યવહાર શું, કાંઈ ખબર નહીં. છે તો થોડુંક જ, બહુ થોડા ટાઈમમાં આ અભ્યાસ થઈ શકે એમ છે. બહુ થોડા ટાઈમમાં અભ્યાસ થાય, ઓછામાં ઓછા 3 મહિના ને વધારેમાં વધારે 6 મહિને બધો અભ્યાસ થઈ જાય પૂરો. અહીંયા તો 10-10 વર્ષ ભણે કેન્યામાં ને લંડનમાં, અને પછી પાછા પાસ થાય તો જાય અમેરિકા ડિગ્રી માટે. આ દેશ જવાનો છે, દેશ બેઠો છે. હવે એમાં ટાઈમ કાઢે, એમાં ટાઈમ મળે, અને એમાં ખર્ચ ગમે એટલો થાય તો કઈ વાંધો નથી. કેમ કે એને બાપને પાછો લોભ કમાય દીકરોને આપે એ લોભ છે, મૂળ તો એમાં સ્વાર્થ હોય બધાનો, બીજું કઈ વાતમાં માલ નથી. સંતો તો ત્યાં સુધી કહે છે કે આ બધું આ કુટુંબ પરિવાર ધૂતારાની ટોળી છે, એવો પાઠ છે. સ્વાર્થના સગા છે બધા, બીજું કઈ એમાં વાતમાં માલ નથી. તો એ ટાઈમ મળે એને ભણવાનો, પણ ઘેરે કલાક 2 કલાકનો ટાઈમ ન મળે. એટલે એમ ને એમ જિંદગી પૂરી થઈ જાય અને આયુષ પૂરું થાય, માન મનુષ્ય ભાવ મળ્યો છે, જૈન દર્શન મળ્યું, કાંઈક સાંભળવાનું મળ્યું, જ્ઞાનીનો યોગ થયો, એનું સાહિત્ય મળ્યું, પણ વાંચવાનો ટાઈમ નહીં. એક વખત કલકત્તા હું ગયો હતો તો એક ભાઈને ત્યાં સાંજે જમવા ગયો તો મેં પૂછ્યું કે સમયસર રાત્રે સાંજે લેવું છે આપણે 8 થી 9, તો સમયસર જરા કબાટમાંથી આપો. તો સમયસર તો આપ્યું, પાના બંધ હતા, આમ ખુલ્યું તો પાના ખુલે નહીં. કેમ ભાઈ આ કઈ સમયસર વાંચ્યું નથી? તો કે ના, કબાટમાં રાખ્યું છે. હા હા હા. આમાં એક બનાવ એવો બન્યો કે 2 મિત્ર હતા અને નિર્ધન, એમાં એક બાવો થઈ ગયો. બાવો થઈ ગયા પછી કઈક તપ કર્યું ને એમાં રિદ્ધિ મળી સોનું બનાવવાની. લોઢા ઉપર પાણી નાખે વનસ્પતિનું તો સોનું થઈ જાય. તો પછી અહીંયા આવ્યો તો મિત્રને કહે કે આ એક ચોપડી આપી જાઉં છું, આનું સોનું તમે બનાવી લેજો લોઢા ઉપર નાખીને, તમે ધનવાન થઈ જશો. એ 12 મહિના પછી એને વિચાર આવ્યો કે લાય મારા મિત્રને જોઉં તો હવે તો મોટર ને મંગલામાં રહેતા આવીશ. ચોપડી એને હાંચવીને બરાબર તાળા ચાવીમાં રાખી હતી, उघाड़ी नहीं वाची नहीं कहीं अभ्यास करो नहीं प्रयोग करो नहीं के भाई शू थियो आ मारी विद्या खोटी तो के ना तमारी विद्या हाची हसे पण मैं कहीं खोली ने जोयो नथी चोपड़ी एमा समयसार शास्त्र भगवान थवानु शास्त्र छे भागवती शास्त्र देवी शास्त्र जे आ समयसार शास्त्र अपना उपकारी पूज्य गुरुदेव ने पण निमित्त थयुं श्रीमद राजचंद्र जी ने पण समयसार निमित्त थयुं एम टोडरमल जी साहेब बनारसी दास दीपचंद जी पूर्वे राजमल जी जेटला जेटला ज्ञानीओ हमना थया त्यां तपास करिए छे पूर्वमां तो एने समयसार शास्त्र मुख्यपणे निमित्त थाय छे चार अनुयोग निमित्त थाय छे चिन्वाणी छे पण द्रव्यानुयोगनुं जे शास्त्र छे ए कोई अपूर्व छे અને એમાં ભેદ જ્ઞાનનો મંત્ર રહેલો છે રાગ ભિન્ન અને જ્ઞાન ભિન્ન બે તત્વ ભિન્ન ભિન્ન છે જીવ તત્વ અને આશ્રવ તત્વ બે થઈને એક જીવ તત્વ થતો નથી જીવ તત્વ જ્ઞાનમય છે અને આશ્રવ તત્વ અપવિત્ર છે જળ છે અને દુઃખનું કારણ છે એમ ત્રણ બોલામાં આવશે એમાં એક બોલ આપણે પૂરો થયો હવે બીજો બોલ આશ્રવોને એટલે દયાદાન કરુણા કોમળતાના પરિણામે જળ સ્વભાવ છે ચેતન હોવાની એને ભ્રાંતિ થઈ છે પણ એ પરિણામ ચેતનના નથી ચેતનની જાતના નથી ચેતનની હારે મળતા આવતા નથી આત્મામાં જાણવાની શક્તિ છે દયાદાન કરુણા કોમળતાના જે પરિણામ કે વ્રતાદિના પરિણામ કે ઉપવાસના પરિણામ શુભ ભાવ વિકલ્પ એ બધા જળ ભાવો છે હવે આ સાંભળવાનું જ મળે નહીં કેદી વિચારે કેદી નિર્ણય કરે અને કેદી આત્માનો અનુભવ કરે ટાઈમ કાઢવો જોઈએ આમાં એકલો શાશ્વત સુખ મળે સ્વાધીન સુખ મળે એવી આમાં કળા લખેલી છે આશ્રવોને જળ સ્વભાવપણું આશ્રવ એટલે પુણ્યાશ્રવ ને પાપ આશ્રવ આશ્રવો એટલે આગંતુક ભાવો નવા નવા કૃત્રિમ ભાવ ઉભા થાય આગંતુક જે મહેમાન આવે ઝવેરચંદભાઈ ને ત્યાં આવ્યા લાલચંદભાઈ પણ મહેમાન તરીકે આવ્યા મહેમાન તરીકે છે ને એમાં આશ્રવો પુણ્ય પાપના પરિણામ એ મહેમાન છે એ ઘરનું માણસ નથી ઘરનો સભ્ય નથી કાયમ રોકાવાના નથી ક્ષણિક એક સમયમાં ક્ષણમાં શુભ અને ક્ષણમાં અશુભ ભાવો કૃત્રિમ લાગણી બહિર્મુખ ઉભી થાય અને ફટ એ મરી જાય કેમ કે આશ્રવોનું આયુષ એક સમયનું છે શુભ ભાવ પણ એક સમયનો અશુભ ભાવ પણ એક સમયનો ક્ષણમાં ઉભો થાય અને ક્ષણમાં પાછો નાશ થાય અને આત્મા અવિનાશી છે આશ્રવ અનિત્ય છે અધ્રુવ છે અને આત્મા ધ્રુવ ને અવિનાશી પદ છે અંદરમાં બિરાજમાન ધ્રુવ અવિનાશી ની સામે જોયું નહીં અને પુંજ ને પુંજના ફળ મીઠા લાગ્યા એ દુઃખદાયક ભાવ છે બધા એમાં વધારે દાહ ઉત્પન્ન થાય છે વિષયોની વાંછા ઉભી થાય છે વિશેષ વિશેષ જેમ જેમ પુણ્યનો પ્રકાર વધે છે ફળ વધે છે તેમ તેમ એમને વિષયોની વાંછા વધતી જાય છે અને જેવી રીતે એક જળો નામનું જીવણું થાય છે કીડો એ એકદમ રોગ શરીરમાં થઈ ગયો હોય સોજો તો એને ચૂસી લઈએ ખરાબ લોહી ચૂસે એને લાગે મીઠું પણ ચૂસતા 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 એનું મરણ થઈ જાય છે ત્યાં સુધી ચૂસે એ ફાટી જાય ચામડી એની ચૂસનારની ત્યાં સુધી ચૂસે એમાં પુણ્યના ફળમાં વિષયોની વાંછા એટલી બધી વધતી જાય છે અને વાંછાની તૃપ્તિ માટે પાંચ ઇન્દ્રિયના વિષયોમાંથી કોઈ વખતે સ્પર્શ કોઈ વખતે રસ ઇન્દ્રિયનો કોઈ વખતે ઘ્રાણ ઇન્દ્રિયનો એમ વિષયોને ઉપર જાવા નાખે છે વિષયો મેળવવાની ઈચ્છા અને વિષયોને ભોગવવાની ઈચ્છા એમાં ક્યાંય એને તૃપ્તિ થતી નથી કેમ કે એમાં આત્મિક સુખનો છાંટો નથી, ઉલટું એમાં પેટ્રોલ છાંટે છે અગ્નિમાં, એમ એની જ્વાળા વધતી જાય છે, દાહ વધતો જાય છે. આ પદાર્થ મેળવું, આને ભોગવું, આને રાખવું, આને વધારું, એમ ચોવીસે કલાક પુણ્યના ફળમાં જીવ વધારે દુખી થાય છે. પાપની પ્રકૃતિના ઉદયમાં પ્રતિકૂળ સંયોગ હોય ત્યારે તો ભગવાન યાદ પણ આવે, પણ પુણ્યના ફળમાં અનુકૂળતાના સંયોગમાં તદ્દન આત્મા ભૂલો પડી જાય છે. કેમ કે એમાં સુખ નથી અને સુખની ભ્રાંતિ થાય છે. સુખાભાસ ભગવાન કહે છે, સુખનો આભાસ. માટે આચાર્ય ભગવાન ફરમાવે છે કે હે ભવ્ય આત્મા, આ તને મનુષ્ય બહુ મળ્યો છે, કાંઈક તું આત્માનું હિત કરી લે, નહીતર ક્યાં જઈને ફેંકાઈ જશે કાંઈ ખબર નથી. ગુરુદેવ ફરમાવતા હતા કે જેમ સુકેલું તરણું હોય અને વાવાઝોડું આવે પવનનો વેગ, અને એ તરણું ઉડે પછી ક્યાં ફેંકાઈને જાય કાંઈ એનો પતો નથી, એમ આત્મા ધર્મની પ્રાપ્તિ કર્યા વિના જો આયુષ પૂરું થાય તો ક્યાં જઈને ફેંકાઈ જશે, કાંઈ એનો પતો લાગશે નહીં, ખોવાઈ જશે આત્મા. માટે એક તક તો વહી ગઈ, ગુરુદેવ ચાલ્યા ગયા, હવે એક તક માત્ર બાકી છે, આયુષ ન પૂરું થાય ત્યાં સુધી એને જાગી જવા જેવું છે, ચેતી જવા જેવું છે, અને પોતાનું હિત ત્વરિત કરી લેવા જેવું છે. બીજા બોલમાં એમ કહે છે કે અરે આ વ્રત અવ્રતના ભાવ જેને તું ધર્મ માની બેઠો છો, વ્રતના ભાવને તું ધર્મ માની રહ્યો છો, એ તો જળ સ્વભાવી છે, એમાં તો ચૈતન્યનો અંકુર નથી, એમાં જાણવા દેખવાની શક્તિનો જ અભાવ છે. વ્રત અને અવ્રતના જે પરિણામ થાય છે એ જળ સ્વભાવી છે. જળ સ્વભાવી કેમ કહ્યું કે જેમ જ્ઞાનમાં જાણવાની શક્તિ છે એમ આ રાગાદીમાં જાણવાની શક્તિનો અભાવ છે, તેથી તેને જળ સ્વભાવી કહેવામાં આવે છે. કારણ આપશે આમાં બહુ લોજિક ન્યાયથી એકદમ સિદ્ધ થાય એવી સર્વજ્ઞ ભગવાનની વાત છે. આશ્રવોને વ્રત અને અવ્રતના પરિણામ, જે પુણ્યને પાપના પરિણામ, જગત જેને ધર્મનું સાધન માને છે એ તો જળ છે. જળથી ચેતનની પ્રાપ્તિ શી રીતે થાય? એ લાગે છે એને ચેતન જેવા, કેમ કે ચેતનની સાથે સાથે જોડે ઉપજે છે, એટલે ચેતન હોવાની એને ભ્રાંતિ થઈ ગઈ છે. જેમ ચંદનના વૃક્ષનું જંગલ હોય અને એમાં વચ્ચે વચ્ચે કોઈ સાગના ઝાડ પણ ઉગી જાય તો શું થાય છે કે એની હવા આવતી હોય ને તો ઓમી હવા એમાં પેસી જાય, પછી એ સાગના લાકડા કાપીને મુંબઈમાં વેચવા બેસે ફૂટપાથ ઉપર, કટકા સરસ સુખડ જેવા બનાવે ગોળો, અને લેનારા આમ લઈને સૂંઘે તો એમાં સુગંધ તો હોય છે, કેમ કે ઝાડની બાજુમાં થઈ છે એની હવા આવી એટલે સુગંધ તો એમાં થોડીક ઉપર હોય છે. તો એ સુખડના લાકડા લઈ લઈએ છે, સુખડના ભાવે, ચંદનના ભાવે કબાટમાં મૂકી દે છે, બે ચાર છ મહિને વિચાર થાય કે આજે બહુ તાપ પડ્યો છે, જરા કપાળે ચોપડી કે વગેરે ઉપયોગ કરવા માટે, એ જ્યાં કાઢે છે અને સૂંઘે છે ત્યાં સુગંધ ઉડી ગઈ, કેમ કે સુખડનું લાકડું જ નહોતું, નકલી હતું. એમ આ ચૈતન્ય પ્રભુ ભગવાન આત્મા જાણવા દેખવાના સ્વભાવથી ભરેલો, એમાં એક પર્યાયમાં જાણવાની ક્રિયા થાય છે અને પર્યાયમાં અનાદિકાળથી અજ્ઞાન હોવાને કારણે અજ્ઞાનમાંથી જન્મેલા વ્રત અને અવ્રત ભાવ પ્રગટ થાય છે. એ અજ્ઞાનની પેદાશ છે, આત્માની પેદાશ નથી. આત્માના સ્વભાવને આશરે વ્રત અવ્રત ભાવ થતા નથી, પણ એ ચૈતન્યની સાથે સાથે ઉપજે છે એટલે ભ્રાંતિ થઈ ગઈ ચૈતન્ય હોવાની. જેમ સુખડનું લાકડું નહોતું પણ સુખડનું લાકડું હોવાની ભ્રાંતિ થઈ, એમ ચૈતન્યની સાથે સાથે એ રાગાદી ઉપજતા હોવાથી જાણે આ પણ ચૈતન્યના ભાવ છે, આ પણ ચૈતન્યના પરિણામ છે, એમ એને અનાદિકાળથી ભ્રાંતિ થઈ છે. પણ ખરેખર ચૈતન્યની જાગૃતિનો એક અંશ વ્રતના ભાવ હો કે વ્રતના ભાવ, છઠ્ઠા સાતમા ગુણસ્થાને જુલનારા મહામુનિ પાંચ મહાવ્રત નિરતિચારપણે પાળે છે, સત્ય વચનના કેનારા છે. એ પોતે કહે છે કે આ પાંચ મહાવ્રતના પરિણામ અમારી દશામાં ઉઠે છે, સ્વભાવમાં ઠરાતું નથી પણ અમારી દશામાં જોડે ઉઠે છે. પણ એ પરિણામો બધા જળ સ્વભાવી છે. આ કોણ કીએ? આ એ તો સાચા દિગંબર સંતો અનુભવી એ જ કહી શકે. આશ્રવો ત્રણેય કાળ, ચોથો કાળ હોય કે પાંચમો કાળ હોય, ત્રણેય કાળ તત્વનું જેવું સ્વરૂપ છે. નવ તત્વમાં એક આશ્રવ તત્વ છે અને નવ તત્વમાં એક જીવ તત્વ છે. જીવ ભગવાન સ્વભાવે બિરાજમાન છે અને પુણ્ય પાપના આશ્રવ તત્વો એ જળ સ્વભાવી છે. કેમ કે પોતાને જાણતા નથી ને જાણનારને પણ જાણતા નથી, ન્યાય આપશે. હમણાં જળ કેમ કહ્યું એનું કારણ આપે છે. આશ્રવોને જળ સ્વભાવ પણ હોવાથી, અનાદિ અનંત હોવાથી, થવાથી નહીં, પેલા ચેતન હતા અને પછી જળ થઈ ગયા એમ નહીં, થવાથી નથી લખ્યું, હોવાથી. ત્રણેય કાળ પુણ્યને પાપના આશ્રવો જળ સ્વભાવી છે. જળ સ્વભાવ પણ હોવાથી તેઓ બીજા વડે જણાવા યોગ્ય છે. બીજા દ્વારા જણાવા યોગ છે એટલે આત્મા દ્વારા એ જણાવા યોગ છે, પણ એ જાણનાર તત્વ નથી, એનામાં જાણક તત્વ નથી, એનામાં ગ્રહ્યત્વ છે એટલે જ્ઞાનનો વિષય થાય છે. પોતામાં ઉત્પન્ન થતા પુણ્ય પાપના પરિણામે જ્ઞાનમાં જ્ઞેય થાય છે, જણાય છે. પણ એ રાગ રાગને જાણે ની ને રાગ જાણનારને પણ જાણતો નથી, માટે તે જળ સ્વભાવી અચેતન છે. થોડોક અભ્યાસ તો જયંતભાઈ કરવો પડશે, થોડો શરૂ કર્યો છે પણ વધારે કરવો પડશે. થોડાથી કઈ સંતોષ માનવા જેવું નથી કે ભાઈ અમે તો હવે અડધો કલાક કલાક સ્વાધ્યાય કરીએ છીએ ને આમ કરીએ છીએ, આ સંતોષનો વિષય નથી. જ્યાં સુધી શુદ્ધાત્માનો પ્રત્યક્ષ અનુભવ ન થાય ત્યાં સુધી એને નિરંતર પ્રયત્ન કરવાની જરૂર છે. આશ્રવોને જળ સ્વભાવ પૂર્ણ હોવાથી તેઓ બીજા વડે જણાવા યોગ છે. બીજા વડે એટલે જાણનાર વડે જણાવા યોગ છે. જેમ આ ફોટો છે, આ શાસ્ત્ર છે, આ ભીત છે, એ જળ સ્વભાવી છે. બીજા વડે જણાવા યોગ છે. બીજાના જ્ઞાનમાં ભીત જળાય ખરી, પણ ભીત ભીતને ન જાણે અને ભીત આત્માઓ બેઠા છે એને પણ ભીત ન જાણે, કેમ કે એનામાં જ્ઞાન સ્વભાવ નથી. દ્રષ્ટાંત એમ ભગવાન સર્વજ્ઞ વિતરાગ પરમાત્મા દેવાધિદેવ તીર્થંકર પરમાત્મા ફરમાવે છે. આહા, આ તો તીર્થંકરની દ્વ્યધનીમાં આવેલા ભાવો છે. કહે છે કે આ આશ્રવો બીજા વડે જણાવવા યોગ છે. બીજા દ્વારા જણાવવા યોગ છે. બીજાઓ એને જાણે ખરા કે આ ક્રોધ થયો, આ માન થયો, કશાયની મનતા, કશાયની તીવ્રતા, ભક્તિનો રાગ, ભગવાનની ભક્તિનો રાગ, આ સાંભળવાનો જે રાગ આવે છે ને અત્યારે એ પ્રશસ્ત રાગ છે ને એ જળ છે, એ ચેતન નથી. ચેતન હોવાની ભ્રાંતિ થાય છે પણ જળ છે. કેમ કે એ રાગ રાગને જાણે નહીં અને રાગ જોડે જ્ઞાયક આત્મા જાણનાર જીવ તત્વ એને પણ જાણતું નથી. એનામાં જ્ઞેયત્વ સ્વભાવ છે પણ એનામાં જ્ઞાનત્વ સ્વભાવ નથી. વ્રત અવ્રતમાં જ્ઞાન સ્વભાવ નથી, જ્ઞેય સ્વભાવ છે. જ્ઞેય સ્વભાવ એટલે જ્ઞાનનો વિષય થાય, જ્ઞાનમાં જણાય ખરા વ્રતવ્રત ભાવ. પ્રમેત્વ ભાવ જ્ઞેયત્વ છે, એનામાં જ્ઞેયત્વ છે પણ એનામાં જ્ઞાનત્વ નથી. અને ભગવાન આત્મામાં બેવડી શક્તિ છે, જ્ઞાનત્વ સ્વભાવ છે અને જ્ઞેયત્વ સ્વભાવ છે. આત્મા આત્માને જાણે અને આત્મા આત્માને જણાવે, એમ જ્ઞેય અને જ્ઞાયક સ્વભાવ બેવડો સ્વભાવ આત્મામાં છે. પણ જે જડ છે એનામાં એકલું જ્ઞેયત્વ સ્વભાવ છે, એનામાં જ્ઞાન નથી. એટલે માત્ર એ જ્ઞાનનો વિષય થાય પણ જ્ઞાનને વિષય ન બનાવી શકે. બીજા વડે એ જણાવવા યોગ છે, બીજો એને જાણે પણ પોતે પોતાને ન જાણે ને પોતે જાણનારને પણ ન જાણે. એટલે એનામાં જડકો પણ છે. શા માટે જડ કયા? કેમ કે આ એક અનાદિકાળથી ભ્રાંતિ છે કે એને ચેતન જેવા લાગે છે અને ચેતન જ છે. અને વ્યવહાર નહીંના શાસ્ત્રોમાં એને ચિદ વિકાર પણ કહેવામાં આવે છે, ચિદ વિકાર પણ કહેવામાં આવે છે. પણ ખરેખર નિશ્ચય નહીંની દ્રષ્ટિથી જોવામાં આવે તો એનામાં જાણવા દેખવાના સ્વભાવનો અભાવ છે. એમાં જાણવાનું લક્ષણ નથી અને એમાં અનાકુણ આનંદ લક્ષણ નથી. એટલે જીવના મુખ્ય બે લક્ષણ છે, એ બે માંથી કોઈ લક્ષણ એમાં નથી. એક લક્ષણ જડત્વ કહ્યું, પછી એમાં આકુળતા છે અનાકુળતા નથી પછી કહેશે. જેમ જીવમાં બે પ્રકારના લક્ષણ જ્ઞાન અને આનંદ, એમ વ્રત અને અવ્રતના પરિણામ પુણ્ય પાપના ભાવ આશ્રવ તત્વ. ભગવાનને નવ તત્વની વાત છે, નવ તત્વથી બહાર કાંઈ વાત જ્ઞાનીઓ કહેતા નથી. તેઓ બીજા વડે જણાવવા યોગ છે. કારણ કે હવે ખુલાસો કરે છે, કારણ કે જે જડ હોય તે, જે જડ અચેતન હોય તે પોતાને તથા પરને જાણતું નથી. એનામાં સ્વપરને જાણવાની શક્તિનો અભાવ છે. આત્મામાં સ્વ અને પરને જાણવાની શક્તિનો સદભાવ છે અને વ્રતવ્રતના ભાવ જળ હોવાથી એનામાં સ્વને કે પરને કોઈને જાણવાની શક્તિ નથી. બેમાંથી એક ધર્મ પણ એમાં નથી. સ્વપર પ્રકાશક શક્તિ જ્ઞાનમાં છે પણ જે જળ છે એ પોતાને ન જાણે એટલે સ્વપ્રકાશક પણ નથી અને જાણનારને પણ ન જાણે એટલે પરપ્રકાશક પણ નથી. સ્વપર પ્રકાશક શક્તિનો અભાવ હોવાથી તેને પરમાત્મા દેવાધિદેવ ત્રિલોકનાથ એને જળ સ્વભાવી કહે છે. એના ઉપરથી પ્રેમ ને પ્રીતિ ને રૂચિ છોડી દે, તને આટલો મહિમા શું આવે છે પુણ્ય ને પુણ્યના ફળમાં, તને આટલું બધું શું તને ભાસી ગયું છે. સર્વજ્ઞ ભગવાન કહે છે કે તે આત્માના આનંદનો સ્વાદ લીધો નથી ને, એટલે તને એમાં ઠીક લાગે છે. પણ એક વખત આત્માનો સ્વાદ તો લેતું તો દેવના સ્વર્ગના સુખો પણ સડેલા તરણા જેવા લાગશે, એમાં તને કઈ અધિકતા લાગશે. કારણ કે જે જળ હોય તે પોતાને તથા પરને જાણતું નથી, તેને બીજો જ જાણે છે. બીજો જ જાણે છે એટલે જાણનાર આત્મા છે. એ આત્મા આત્માને પણ જાણે અને આત્મા પુણ્ય પાપના જે પરિણામ એના કાળક્રમે આવે છે એને જાણે છે. આત્મા પુણ્ય પાપના પરિણામનો કરતા નથી. આત્મા પુણ્ય પાપના પરિણામનો જાણનાર છે એમ કેમ તે વ્યવહાર છે. અને આત્મા આત્માને જાણે છે એમ જાણવું તે નિશ્ચય નહીં છે. આ નિશ્ચય નહીં અને વ્યવહાર નહીં ની ટૂંકી વ્યાખ્યા આપણે પેલા ગામમાં ગયા હતા ને, શું નામ, લેસ્ટર, ત્યાં ગયા ત્યાં ત્યારે એક ભાઈએ પ્રશ્ન પૂછ્યો હતો કે નિશ્ચય નહીં ને વ્યવહાર નહીં શું, એને ઉત્તર આપ્યો તો દ્રષ્ટાંતથી કે જેમ સોનું છે એ કાયમી ચીજ છે, એને જે જ્ઞાન જાણે તેનું નામ નિશ્ચય નહીં, અને એના ઘાટને જાણે, પર્યાયને જાણે, ભેદને જાણે એનું નામ વ્યવહાર નહીં. એમ એક આત્મા છે, એ દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ છે, દ્રવ્યમાં અનંત ગુણો રહેલા છે, ગુણોના સમૂહને દ્રવ્ય કહે છે ભગવાન, અથવા ગુણ પર્યાય વદ્રવ્ય, ગુણ પર્યાયના સમુદાયને પણ દ્રવ્ય કહેવામાં આવે છે. તો દ્રવ્ય સ્વભાવ જે આત્મા છે, જ્ઞાયક ભાવ, એને જે જ્ઞાન જાણે એનું નામ નિશ્ચય નહીં છે, અને વર્તમાન વર્તા પરિણામના ભેદને જાણે એનું નામ વ્યવહાર નહીં છે. પુંજને કરે તે વ્યવહાર નહીં તો અજ્ઞાન છે. પુંજના પરિણામ આવે એને જાણે એનું નામ વ્યવહાર નહીં છે. પુંજના પરિણામને કરે એ તો અજ્ઞાનમાં ગયું, નિશ્ચય પણ નહીં ને વ્યવહાર પણ. પુંજના પરિણામનો કરનાર એ પરિણામ પરિણામને કરે છે, પરિણામમાં ષટકારક છે. પર્યાયનો કરતા પર્યાય છે, પર્યાયનું કર્મ પર્યાય છે, કર્ણ સંપ્રદાન અપાદાન ને અધિકરણ એ ષટકારક. પર્યાય સત અહેતુક હોવાને કારણે પર્યાય સ્વયં એના સ્વ અવસરે ઉપજે છે અને સ્વકાળે વિલય પામે છે. એક પર્યાયનો કરતા પર્યાય છે, એક બીજી અપેક્ષા છે કે પુણ્ય પાપના પરિણામ જેના સંબંધે થાય છે ને કર્મના સંબંધે, પુદ્ગલના સંબંધે થાય છે. તો જેના અવલંબન લઈને પરિણામ થયા તો એને એમાં અભેદ કરીને એ પુદ્ગલ જ એને કરે છે, રચના પુદ્ગલની છે, મારી રચના નથી, એમ જાણીને જે અંતરદૃષ્ટિ કરે છે એનો અનુભવ થાય છે. બે પ્રકાર કયા? કે પુણ્ય પાપના પરિણામને આત્મા નથી કરતો તો કોણ કરે છે, એવો પ્રશ્ન આવ્યો. કે પરિણામને પરિણામ કરે છે, દ્રવ્ય સ્વભાવ નિષ્ક્રિય કરતા હોવાથી પરિણામને ખરેખર નિશ્ચયને કરતા નથી, વ્યવહાર નહીં એ પરિણામને કરે છે એમ કહેવામાં આવે છે, પણ ખરેખર એનો કરતા આત્મા નથી. પરિણામ પરિણામને કરે છે, પર્યાય પર્યાયને કરે છે એક, અને બીજું એ પુણ્ય પાપના પરિણામ કર્મના ઉદયના લક્ષ્ય થાય છે. પરિણામ માટે જેના સંબંધથી થાય છે તેથી તે તેનો કરતા છે, હું એનો કરતા નથી, એમ એ પુદ્ગલ દ્રવ્ય એમાં વ્યાપક છે આદિ મધ્યંતમાં, અને રચના પુદ્ગલની છે, એ રચના મારી નથી, કેમ કે વિભાવ ભાવ છે. એમ જાણીને દ્રવ્ય દ્રષ્ટિ કરવા જેવી છે, એમ જાણીને સ્વચ્છંદમાં જવા જેવું નથી, ઊંચે ઊંચે ચડવાની વાત છે, નીચે જવાની વાત. એ પરિણામને કોણ કરે છે કે હું કરું છું એ પરિણામને, એવી બુદ્ધિ છે ત્યાં સુધી અજ્ઞાની છે. હું એ પરિણામનો કરતા છું, પરિણામ ઉપર દ્રષ્ટિ છે, પરિણામનો સ્વામી થયો એવી કરતા કર્મની પ્રવૃત્તિ રાગની આરે જે છે એ અજ્ઞાની છે. એ પરિણામ પરિણામથી થાય છે, હું એનો કરતા નથી અકર્તા છું, એમ જાણીને દ્રવ્ય દ્રષ્ટિ કરતા એ પરિણામ થાય ખરા, પણ પરિણામનો જાણનાર રે, પણ પરિણામનો હું માલિક છું અને હું એનો કરનાર છું, એમ કરતા બુદ્ધિ સ્વપ્નમાં પણ આવતી એનું નામ જ્ઞાની છે. જે પરિણામને જાણે પણ કરે નહીં, જાણે પણ કરે નહીં, એનું નામ જ્ઞાની છે. જો 75 નંબરની ગાથામાં એ વિષય લીધો છે. અહીંયા તો થોડા દિવસ રહેવાનું, આમાં ક્યાં પૂરું થાય ઘડીકમાં. પરિણામ કર્મ તણુ અને નો કર્મનું પરિણામ જે તે નવ કરે જે માત્ર જાણે તે જ આત્મા જ્ઞાની છે. પરિણામ થાય ખરા, કોઈને એમ થાય કે પરિણામની કર્તૃત્વ બુદ્ધિ છૂટી ગઈ અને સમ્યક દર્શન થયું, એ જ્ઞાતા થયો, પછી પરિણામ ઉપજવા બંધ થઈ જશે તો આ બધું શું થશે? આખો ઘરનો વ્યવહાર ને દુકાનનો વ્યવહાર બંધ થઈ જશે એમ નથી. કરતા બુદ્ધિ છૂટ્યા પછી પરિણામ તો થયા જ કરે છે, પણ પરિણામનો એક કરતા છું એવી બુદ્ધિ છૂટી જાય છે. પરિણામ થાય છે એને માત્ર જાણે છે. એ આવ્યું ને હા, સોમવાર મંગળવારનો દાખલો આપ્યો તો સમજાય એટલા. પરિણામ કર્મ તણુ, અવ્રત અને અવ્રતના પરિણામ છે ને એ કર્મકૃત ભાવ છે, આત્મકૃત નથી. કર્મકૃત ભાવ લાગે છે જ્ઞાનીને, અને અજ્ઞાનીને એ આત્મકૃત લાગે છે. એ બે માં મોટો અંધકાર અને પ્રકાશ જેટલો ફેર છે. પરિણામ કર્મ તણું, અને નો કર્મનું પરિણામ છે તે નવ કરે જે માત્ર જાણે તે જ આત્મા જ્ઞાની છે. આવી સાધકની અવસ્થા થતા જ્ઞાતા બને છે, કરતા બુદ્ધિ છૂટી જાય છે, પરિણામ રહી જાય છે. ફેર શું પડ્યો કે પરિણામ રહી ગયા, પણ પરિણામમાં કર્તૃત્વ બુદ્ધિ સ્વામિત્વ બુદ્ધિ છૂટી ગઈ. જાણનાર રહીએ છે, દેહ મન વાણીની ક્રિયા પણ થાય અને વ્રત અવ્રતના ભાવ પણ આવે, અથવા નીચલી ભૂમિકામાં શુભ પાપના પરિણામ પણ આવે, પણ આ પાપના પરિણામ મારા છે એમ પરિણામ પ્રત્યે મમત્વ ભાવ છૂટી ગયો. પરિણામ ન છૂટ્યા, પુણ્ય પાપના પરિણામ ન છૂટ્યા, પણ પુણ્ય પાપ મારા છે એવી મમત્વ ભાવ છૂટી ગયો. મારું તો જ્ઞાન છે, મારા પણ જ્યાં જ્ઞાનમાં થાપ્યું ત્યાં પુણ્ય પાપના પરિણામમાં મારા પણ છૂટી ગયું, દેહમાં મારા પણ છૂટી ગયું, દુકાનમાં મારા પણ છૂટી ગયું, કુટુંબમાં મારા પણ. આ પુત્ર પુત્રી ભાઈ ભગીની ભાર્યા કોના, મારું તો એ જ્ઞાન છે. હું તો એક જાણનાર ચિદાનંદ આત્મા છું, જાણવા રૂપે નિરંતર પરિણમે છે, પણ પરના સ્વામિત્વ રૂપે એક સમય માત્ર પરિણમતો નથી. સ્વામિત્વ બુદ્ધિ ધણી બુદ્ધિ છૂટી ગઈ, સાક્ષી થઈ ગયો, જ્ઞાતા દ્રષ્ટા થઈ ગયો. આહા, પણ એનો જ્ઞાતા દ્રષ્ટા ક્યારે થાય? કે જ્ઞાયકનો જ્ઞાતા થાય તો. એ શરત છે, એ શરત આકરી છે કે ઠીક છે ભાઈ, હવે કાલથી આપણે એમ કરશું, દુકાને જાશું અને જ્ઞાતાએ રહેશું, અને કઈ શુભાશુભ ભાવ આવે એ કરશું અને એને જ્ઞાતા રહેશું. ના ના, આ કઈ એમ સામાન્ય વાત નથી. આ શબ્દનું કામ નથી, વિકલ્પનું કામ નથી, ધારણાનું કામ નથી. એ તો પુણ્ય પાપથી ભિન્ન ભગવાન આત્માનો પ્રત્યક્ષ જયારે સ્વાદ આવે છે, અતિન્દ્રિય આનંદનો નિર્વિકલ્પ ધ્યાનમાં સ્વાદ આવીને સમ્યક દર્શન સમ્યક જ્ઞાન પ્રગટ થાય છે. એ નિર્વિકલ્પ ધ્યાનમાંથી સવિકલ્પમાં આવતા દુકાને જવાનો ભાવ આવ્યો, ઈચ્છા થઈ, પણ ઈચ્છાનો એ જાણનાર છે. ક્યારે કે જ્ઞાયકને જાણતો ઈચ્છાને જાણે છે, જ્ઞાયકને ચૂકીને ઈચ્છાને જાણતો નથી. જ્ઞાયકને જાણતો પુણ્ય પાપને જાણે છે. જ્ઞાયકને જાણતો રોટલી કરવાની ઈચ્છા થઈ, પણ જ્ઞાયકને જાણતા ઈચ્છાને જાણે છે અને રોટલી થઈ એમ જાણે છે. પણ જાણવા પણ મુખ્યપણે તો જ્ઞાયકમાં સ્થાપી દીધું. આને જાણતા જાણતા જે કઈ પરિણામ આવે એને જાણે એનું નામ વ્યવહાર છે. ભેદને જાણે એનું નામ વ્યવહાર નહીં, અભેદને જાણે એનું નામ નિશ્ચય નહીં. પર્યાયને જાણે, દશાને જાણે, હાલતને જાણે, સંયોગને જાણે, પણ કરે નહીં, માત્ર જાણે. આવ્યું ને, માત્ર જાણે. આ હા હા, આવી એક અંતરદશા ગ્રસ્ત અવસ્થામાં બેન હોય કે ભાઈ હોય, મોટી ઉંમરના વડીલો હોય કે મોટી ઉંમરના માતા હોય, અભણ હોય બિલકુલ, કાંઈ ભણતા ના આવડ્યું, અક્ષરે ના આવડતો હોય કક્કા બારકડી, તો પણ હું જ્ઞાનમય આત્મા છું, આ રાગમય હું નથી. હું તો જ્ઞાનમય છું, રાગમય નથી. પછી રાગમય નથી ભૂલી જવાનું, હું તો જ્ઞાનમય છું. હું જ્ઞાનમય છું એવા વારંવાર 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 વિચાર આવતા ઈ મનના સંગે જે વિચાર આવે એ પણ છૂટી જાય અને જ્ઞાનમય થઈને આત્માનો અનુભવ કરે. આ અહીંયાથી ધર્મની શરૂઆત થાય છે. કારણ કે જળ હોય તે પોતાને તથા પરને જાણતું નથી, તેને બીજો જ જાણે છે. માટે તેવો કારણ આપ્યું, એનામાં રાગમાં સ્વપર પ્રકાશક શક્તિ નથી. આત્મામાં સ્વપર પ્રકાશક શક્તિ છે એટલે જ્ઞાન પોતાના આત્માને પણ જાણે અને જ્ઞાન રાગ આવે એને જાણે. રાગ કરે નહીં, રાગ આવે એને જાણે. રાગ આવે છે આ એના કાળક્રમમાં ઈ આવી પડેલો રાગ છે. આહા, એના કાળક્રમમાં આવી પડે છે. હું એને લાવું ને આવે એ મારો ધર્મ નથી. અને એ ભક્તિનો રાગ આવ્યો અને હું એને ટકાવું એ પણ મારો ધર્મ નથી. આવતા જતા મહેમાનને માત્ર ગરદણી જાણે. મહેમાન આવ્યા, ચાર દી પછી વયા ગયા. આવ્યા તોય મહેમાન તરીકે જાણે અને જાય તોય મહેમાન તરીકે જાણે. જાણે ને જાણે, આત્માને જાણતા આશ્રયોને માત્ર જ્ઞાની જાણે છે. પણ જ્ઞાનીની આત્મબુદ્ધિ પુણ્યને પુણ્યના ફળમાં છૂટી ગઈ છે. માટે તેઓ ચૈતન્યથી, એટલે ચૈતન્ય એટલે જ્ઞાન અને દર્શનમય ભગવાન જે આત્મા, એનાથી અન્ય અનેરા સ્વભાવ વાળા છે. પુણ્યને પાપના પરિણામ અચેતન અને જળ હોવાથી એ અન્ય ભાવે છે, અન્ય સ્વભાવ વાળા છે. મારી જાતનો ભાવ એમાં નથી. ચૈતન્યથી અન્ય સ્વભાવ વાળા છે એટલે મારા સ્વભાવથી એ ભાવો મળતા આવતા નથી. મારા સ્વભાવની સાથે એ ભાવો મળતા આવતા નથી. એક મલમલનો તાકો હોય અને એક ક્ષણનો કોથળો હોય, બે પાહે પીડા હોય પણ મળતા આવતા નથી. એમ ભગવાન ચૈતન્ય મૂર્તિ આત્માને પુણ્ય પાપના જળ ભાવ અચેતન મારી સાથે અણમળતા છે, મારી સાથે મળતા આવતા નથી. જે મારામાં લક્ષણ છે એ એનામાં નથી અને એનામાં જે લક્ષણ છે તે મારામાં નથી. હું ચેતન ને જળ, મારું લક્ષણ ચૈતન્ય અને પુણ્ય પાપનું લક્ષણ જળ. હાય હાય, આ જળ કહેશો તો કોઈ પુણ્ય નહીં કરે. અરે કરવા ન કરવાનો પ્રશ્ન નથી, આવે એને જળ પાવે જાણવા, ચેતનને ચેતન ભાવે જાણવા અને આવતા આગંતુક ભાવને જળ ભાવે જાણવા કે એમાં જાગૃતિનો કાંઈ એક અંશ નથી. ચૈતન્યથી અન્ન સ્વભાવ વાળા છે અને ભગવાન આત્મા તો આઠ ને પાંચ દસે શરૂ કર્યું હતું, નવ આઠ નવ ને દસ રાખશું, નવ દસ. માટે તેઓ ચૈતન્યથી આ વિદ્યા, આ હા હા, આ સર્વજ્ઞ ભગવાને કહેલી વિદ્યા સંતોએ અનુભવીને શાસ્ત્ર લખ્યા અને અનુભવી સંતે, સોનગઢના સંતે આ વાત જગતની પાસે ખુલ્લી કરી હજારો લાખો જીવો અત્યારે ઊંડાણથી અભ્યાસ કરી રહ્યા છે. ગામડાઓના નાની નાની દીકરીઓ પણ એવા અભ્યાસ કરે છે અને બહેનો એવા પ્રશ્ન પૂછે છે. હમણાં ઇન્દોરમાં શિબિર હતી ત્યારે હું ગયો હતો, છેલ્લા દસ દિવસ બપોરે ચર્ચા હતી. પણ એવા બહેનો એવા પ્રશ્ન પૂછે કે આમ બીજા એમ થાય કે આ હા, કેટલો ઊંડો અભ્યાસ. ઇન્દોરમાં તો 10,000 માણસ ભેગું થયું હતું, રાત્રે 10,000 માણસ, પણ એકદમ કોઈ બિલકુલ અવાજ નહીં, એકદમ શાંતિથી બધા સાંભળે. કેમ કે ઇન્દોર તો જૈનપુરી કહેવાય છે, ત્યાં રસ ઘણો, રસ ઘણો રસ. અને હિન્દી ભાઈઓ તો સવારે 5 વાગે ઉઠે, રાત્રે 11 વાગ્યા સુધી અભ્યાસ કરે. એના ક્લાસમાં, તત્વચર્ચામાં, એક એક જગ્યામાં જાય, એટલો રસ ઊંડો. ના ના, અંતરથી એની મૂંઝવણ હોય ને, એ મૂંઝવણ ટાળવા માટે પ્રશ્ન. અને ભગવાન ચૈત્ર આ તેવો ચૈત્ર તેવો એટલે વ્રત વ્રતના ભાવો જળ છે આ કોણ સંભળાવે આવું આ શાસ્ત્રમાં લખાણ એવા શાસ્ત્રો બીજા ઠેકાણે ક્યાંય શાસ્ત્રોના નામ ખરા પણ શાસ્ત્ર નહીં આ ચોપડામાં આ વાત ક્યાંથી હોય અરે અનુભવી પુરુષની વાણી સાંભળવી મળે મુશ્કેલ અને એના લખેલા શાસ્ત્રો એ કાન ઉપર આવવા પણ દુર્લભ છે તેઓ ચૈતન્યથી અન્ય સ્વભાવ વાળા છે અને ભગવાન આત્મા તો આ ભગવાન કહીને બોલાવે છે હો કોઈ સ્ત્રી કે કોઈ પુરુષ નથી કોઈ મિથ્યા દ્રષ્ટિ નથી હે આ શું કહ્યું હા મિથ્યાત્વ તો આશ્રમનું લક્ષણ છે જીવનું લક્ષણ મિથ્યાત્વ નથી મિથ્યાત્વ નામનું જે આશ્રવ છે મિથ્યાત્વ અવરત કષાયની યોગ એમ આશ્રવના ચાર ભેદ છે જીવનો ભેદ નથી જીવનો ભેદ તો જ્ઞાન દર્શન ચારિત્ર સુખ એ બધા જીવના ગુણો છે આ મિથ્યાત્વ અવરત કષાયની યોગ એ બધા આશ્રવના ધર્મ આશ્રવના સ્વભાવ આશ્રવના લક્ષણ છે એમાં જીવનું લક્ષણ નથી ક્યાંય આત્મા તો પોતાને સદાય વિજ્ઞાન ઘન સ્વભાવ પણ હોવાથી આ શું ફરમાવે છે બધાના આત્માઓ સદાય એટલે ત્રણેય કાળ હંમેશા વિજ્ઞાન ઘન સ્વભાવ છે ગુરુદેવ દ્રષ્ટાંત આપતા હતા ચેલા બાજુ જતા હતા તે શિયાળામાં ઘી હોય ને તો ઘીમાં આંગળી રાખે તો ફાંસ વાગે એવા કપાસિયા ખવરાવીને જે દૂધ થાય ને બેસીને હવે તો બધું વયું ગયું પણ એમાં કઈ પ્રવેશ ન થાય એમાં ભગવાન આત્મા વિજ્ઞાન ઘન વિશેષે જ્ઞાન ઘન છે એમાં રાગનો પ્રવેશ બિલકુલ થઈ શકતો નથી એ ઉપર ઉપર બહાર બહાર જાય છે રાગ અંદરમાં એ પ્રવેશ થતો એમ પોતાને સદાય હંમેશા તણેકાળ વિજ્ઞાન ઘન સ્વભાવ પણ હોવાથી વિશેષે જ્ઞાન ઘન નિબળ વસ્તુ છે આત્મા એ અરૂપી છે અમૂર્તિક છે છતાં વિજ્ઞાન ઘન છે એમાં જ્ઞાન સિવાય રાગનો પ્રવેશ થઈ શકતો નથી આત્મા જ્ઞાનમય છે અને પુનપાપળો આત્મા છે જ નહીં એ બધા સંયોગના વ્યવહાર નહીંના કથનો છે અને વ્યવહાર નહીંના કથનને અભૂતાર્થને અસત્યાર્થ હોવા છતાં એને સાચા માનીને બેઠો છે એટલે નિશ્ચય નહીં આત્માનું શું સાચું ઓરિજિનલ સ્વરૂપ છે એના લક્ષમાં આવતું નથી પોતાને સદાય વિજ્ઞાન ઘન સ્વભાવ પણ હોવાથી પોતે જ ચેતક એટલે જ્ઞાતા છે આત્મા પોતે જ્ઞાતા ચેતક હોવાથી જ્ઞાતા છે પણ કરતા નથી જ્ઞાતા છે પણ કરતા નથી પોતાને અને પરને જાણે છે પોતાના થતા પરિણામને કરતો નથી અને પરના પરિણામને કરતો નથી જ્ઞાની તો પોતાના પરિણામને અને પરના પરિણામને જાણતો પરણમે છે એવો શ્લોક છે જ્ઞાની ધર્માત્મા તો પોતામાં થતા પરિણામને અને પરના પરિણામને માત્ર જાણતો પરિણમે છે પણ કરતો નથી પોતે ચેતક જ્ઞાતા છે પોતાને અને પરને જાણે છે માટે ચૈતન્યથી અનન્ય સ્વભાવ વાળો છે શું કહ્યું કે આત્મા છે એ જ્ઞાન અને દર્શનથી અનન્ય સ્વભાવ વાળો છે અને પુણ્યને પાપના પરિણામ એ અન્ય સ્વભાવ વાળા છે અનેરા ભાવો છે અનન્ય નથી જેમ ખાંડમાં ગળપણ છે એ અનન્ય છે એનો મેલ છે એ અન્ય ભાવ છે એનું જે ખાંડનું લક્ષણ ગળપણ એ મેલમાં ગળપણ નથી માટે ચૈતન્યથી અનન્ય સ્વભાવ વાળો છે અર્થાત ચૈતન્યથી અન્ય સ્વભાવ વાળો નથી બે બોલ થયા હવે ત્રીજો આ પુણ્યને પાપના પરિણામ એ દુઃખને દેનારા છે પાપના પરિણામનું ફળ તો બધા દુઃખ કહે પણ પુણ્યના પરિણામ પણ દુઃખરૂપ છે એ તો સર્વજ્ઞ વિતરાગ પરમાત્મા સિવાય કોઈ કહી શકે નહીં. પાપથી બંધ થાય અને પુણ્યથી મોક્ષ થાય. જયંતિભાઈ કહેતા હતા, આજે આવ્યા નથી હજી, જયંતિભાઈ કહેતા હતા કે આ ત્રીજા ભાવની કોઈને ખબર નહોતી, બે જ ભાવ, એક અશુભ અને એક શુભ, અથવા પાપ ને પુણ્ય. પણ આત્માને આશરે શુદ્ધ પરિણામ પ્રગટ થાય છે એ વાતની કોઈને જાણમાં નહોતી, પોતે કબૂલ કર્યું. આ ત્રીજા ભાવની કોઈને ખબર નથી, બે જ ભાવની, બસ બે જ ભાવ છે, કાં કરો પાપ અને કાં કરો પુણ્ય. પાપ તો કરવા જેવું છે નહીં, અને પુણ્ય કરતા કરતા ધર્મ થાય. પાપથી બંધ અને પુણ્યથી મોક્ષ. શ્રીમદ રાજચંદ્રજી ફરમાવે છે, અરે જે ભાવથી બંધ થાય એ ભાવથી મોક્ષ કેમ થાય? જે ભાવથી બંધ થાય, પાપ અને પુણ્યના પરિણામ જે આશ્રવો છે એનાથી જો બંધ થાય તો એનાથી મોક્ષ કેમ થાય? માટે એનાથી મોક્ષ થતો નથી. આત્માશ્રી વિતરાગ ભાવ એ જ મોક્ષ માર્ગ છે, એ જ મોક્ષનું કારણ છે. મોક્ષની જાતિના જે પરિણામ તે તેનું કારણ થાય. મોક્ષ છે એ પરિપૂર્ણ શુદ્ધતા છે, તો એનું કારણ આંશિક શુદ્ધતા સંવર નિદ્રા, તે મોક્ષનું કારણ થાય. પણ પુણ્યને પાપના પરિણામ જે અશુદ્ધ ભાવ, એ કોઈ કાળે પણ મોક્ષનું કારણ થઈ શકતું નથી, કેમ કે જાતિ જુદી છે. એમ છે કે પંચમ કાળ છે, જ્ઞાનીનો યોગ મળવો બહુ દુર્લભ છે. કેવળી ભગવાન રહ્યા નહીં, અરિયંત રહ્યા નહીં, પંચમ કાળ બેસી ગયો. કોઈ કોઈ વખતે કોઈ કોઈ ઠેકાણે જ્ઞાની થાય છે, પાકે છે. ગુરુદેવ પહેલા પણ જ્ઞાનીઓ થયા, જેમ કે સૌરાષ્ટ્રમાં શ્રીમદ રાજચંદ્રજી થયા. હા, એની પહેલા પણ છેલ્લા 500 વર્ષમાં આપણે નજર કરીએ છીએ તો રાજમલજી થયા, બનારસજી થયા, દાસ થયા, દીપચંદજી થયા, એવા એવા શ્રાવકો પણ, ટોડરમલજી થયા, એવા એવા જ્ઞાનીઓ તો થઈ ગયા. એ દીપચંદજી તો ત્યાં સુધી કહ્યું, જેણે આત્મ અવલોકન, અનુભવ પ્રકાશ, ચિદ વિલાસ એવા એવા શાસ્ત્રો લખ્યા છે નાના નાના, તો એના વખતની અંદર એણે આત્માની વાત તો કરી, શરૂ તો કરી, કોઈ કોઈને મળે એને વાત તો કરી. પણ એટલો વિરોધ થયો કે કોઈ એની વાત સાંભળવા તૈયાર નહીં. પછી એને એમ થયું કે આ હા, એક મારા આત્માના અનુભવની વાત કોઈ સાંભળતું નથી, તો ચાલો હું લખતો જાઉં, પાછળથી કોઈ લાયક જીવો હશે તો એને આ સાહિત્ય કામ આવશે. એમ જાણીને પોતે લખી ગયા. એ લખે છે કે મારી વાત કોઈ સાંભળતું નહોતું એટલે હું લખી જાઉં છું, કોઈ પાછળના લાયક જીવો હશે તો એ આત્માને ઓળખશે અને અનુભવ કરશે. એમ પૂર્વે 400-500 વર્ષ આપણે નજર કરીએ છીએ તો જ્ઞાની શ્રાવકે થઈ ગયા, અને કેટલાક મુનિઓ પણ થયા હોય પણ એનું આપણે નામ બહાર ના આવ્યું હોય. મુનિઓ થઈ ગયા અને 700-800 વર્ષ પહેલા, 1000 વર્ષ પહેલા તો ઘણા મુનિઓ થયા, એના નામ તો છે. પણ વર્તમાન કાળમાં જ્યારે ગુરુદેવે વાત કરી ત્યારે સાવ અંધારું હતું, કોઈ જાણતો નહોતો. શાસ્ત્રમાં વાત હતી, શાસ્ત્રમાં જ વાત હતી, પણ એ શાસ્ત્રનો અર્થ એમ છે કે દ્રવ્યાનુયોગમાં પ્રવેશ સમ્યક દ્રષ્ટિનો થાય છે. દ્રવ્યાનુયોગ સૂક્ષ્મ અને ગંભીર છે, એનો અર્થ કાઢવો બહુ તકલીફ વાળી વાત છે. સમ્યક દ્રષ્ટિનો પ્રવેશ થાય છે. મિથ્યા દ્રષ્ટિ દ્રવ્યાનુયોગ લીએ તો અર્થનો અનર્થ પણ કરી નાખે, સમજી ગયા? એ અસાધારણ વાત છે. પણ આપણે તો નસીબદાર, તૈયાર માલ, પિતા મહેનત કરે અને પુત્રને 5 કરોડની લક્ષ્મી આપી જાય. મહેનત કરે એ ડેડો એ કરે, અને પુત્ર ઓલા પુણ્ય લઈને આવ્યા હોય તો તૈયાર ઉપર બેસી જાય. એમ મહેનત એકલા હાથે મંથન કર્યું ગુરુદેવે, એકલા હાથે. અને આપણને આ વારસો આપી ગયા છે. આ પણ એ વારસો સાચવવો, જાળવી રાખવો, એનો સદુપયોગ કરવો, એ તો એના ભક્તો ને પુત્ર નું કામ છે. એ તો કઈને ચાલ્યા ગયા છે, બસ પોતાને એકલા હાથે કરવાનું છે. કોઈ મદદ કરે એમ નથી, અને બીજાની ઉપર નજર ના કરવી. આ આ આટલા આટલા વખત સાંભળે છે અને જે કઈ ઠેકાણું નથી, નહીં બીજાની સામે જોવાનું બંધ કરો. આપણે આપણું હિત કરવાનું છે, કોઈની સામે બિલકુલ જોવાનું બંધ કરવાનું. તદ્દન જો બીજાની સામે જોશો તો રહી જશો બિલકુલ નહીં. આપણે મૂળ વાત એ છે કે કોઈની સાથે ભાગીદારી દસ્તાવેજ નથી, એગ્રીમેન્ટ નથી, બહુ સુખ છે. કોઈની આરે કોઈને ભાગીદારી નથી. જો ભાગીદારી હોય તો વિચાર કરવો પડે કે આ ખોટા પરિણામ કરે છે અને એની ડેબિટ નોટ મને આવશે તો લાવ એને રોકીએ. પણ આપણે કઈ લેવા દેવાની, સૌ સૌના ભાવના ફળ ભોગવશે, આમાં આપણે શું લેવા દેવા. કઈ ભાગીદારી કોઈની આરે નથી. એમ કોઈ સમ્યક દર્શન પામી જાય તો કઈ આપણે ક્રેડિટ નોટ આવે નહીં, ભાગ ના આપે કોઈ. આપે હે આ ગુરુદેવ કઈ ભાગ આપ્યો આપણને? કેમ કે ભાગીદારીનો જવાબ છે. પાર્ટનરશીપ ડીટ થઈ શકતું જ નથી. પ્રત્યેક જીવ સંસાર અવસ્થામાં, મોક્ષ માર્ગમાં કે મોક્ષમાં એકલો જ છે. કોઈનું કઈ લેવા દેવા નથી, પરથી નિરપેક્ષ છે. એટલે પરની સામે જોવાનું બંધ કરી અને પોતાના દ્રવ્ય અને પર્યાયનું પ્રમાણ જ્ઞાન કરી, પર્યાયને ગૌણ કરી, દ્રવ્ય સ્વભાવને મુખ્ય કરી અને એમાં ઉપયોગને જોડવો, ત્યારે તેને આત્માનો અનુભવ થાય. એને ધર્મ કહેવામાં આવે છે.